આપ છો SBS ગુજરાતી સાથે. વિવિધ વિષય પર રસપ્રદ માહિતી મેળવો sbs.com.au/gujarati પર.
નમસ્તે મિત્રો, પ્રસ્તુત છે 10 ફેબ્રુઆરી મંગળવારની રાત સુધીના ભારતના સમાચાર. અત્યારે અહીં સંસદ સત્ર ચાલી રહ્યું છે અને ગયા સપ્તાહે SBSના બુલેટિનમાં આપ સૌએ સાંભળ્યું હશે કે 1 ફેબ્રુઆરીએ સંસદમાં કેન્દ્ર સરકારનું આગામી નાણાકીય વર્ષ માટેનું અંદાજપત્ર એટલે કે બજેટ રજૂ થયું. જોકે સંસદમાં અત્યારે બજેટ પરની ચર્ચા ઓછી અને હોબાળો વધુ સંભળાય છે. બાકી હતું તે મંગળવારે કોંગ્રેસ સહિતના વિપક્ષોએ લોકસભાના સ્પીકર ઓમ બિરલા સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે. વિપક્ષી સભ્યોએ બિરલા સામે પક્ષપાત ભર્યા વલણનો આક્ષેપ કર્યો છે. સ્પીકર તરીકે ઓમ બિરલાની આ બીજી મુદત છે અને આ અગાઉ પણ એમના સામે વિપક્ષી સભ્યોએ ભેદભાવ દાખવવાના આક્ષેપ કર્યા છે. જોકે આ વખતે મામલો વધુ ગંભીર બન્યો છે. સંસદના બજેટ સત્રના પહેલા દિવસે રાષ્ટ્રપ્રમુખ દ્રૌપદી મુર્મુના સંબોધન બાદ વિવિધ સભ્યો એમનો આભાર વ્યક્ત કરતી દરખાસ્ત પર પોતાના વિચાર રજૂ કરે છે. લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ જોકે ચર્ચા દરમિયાન લશ્કરના ભૂતપૂર્વ વડા જનરલ મનોજ નરવણેના અપ્રકાશિત પુસ્તકના થોડા અંશ વાંચવાનો પ્રયાસ કરતા સ્પીકર ઓમ બિરલાએ એમને અટકાવ્યા હતા. એ સમયે કહેવાય છે કે બિરલાએ એમનું માઇક બંધ કરી દીધું હતું અને ત્યારબાદ મચેલી ધમાલને પગલે એમણે 8 વિપક્ષી સભ્યોને ગૃહમાંથી સસ્પેન્ડ કર્યા હતા. એના 2 દિવસ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં એક ચર્ચાનું સમાપન કરવા આવવાના હતા ત્યારે બિરલાએ કહ્યું હતું કે અમુક વિપક્ષી સભ્યો વડાપ્રધાનને ઘેરવાનો પ્રયાસ કરવાના હોવાની માહિતી એમને મળી છે અને એ કારણે એમણે વડાપ્રધાનને લોકસભામાં ન આવવા અનુરોધ કર્યો છે. આ સમયે કોંગ્રેસ અને એના સાથી પક્ષોના કેટલાક મહિલા સભ્યો વડાપ્રધાનની ખાલી ખુરશી ફરતે જમા થઈ ગયા હતા. કહેવાય છે કે એ વખતે ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ અમુક અભદ્ર ટિપ્પણી કરી હતી. વિપક્ષનું કહેવું છે કે એમની અવારનવારની રજૂઆત છતાં સ્પીકરે દુબે સામે કોઈ કાર્યવાહી કરી નહોતી. મંગળવારે સ્પીકરના વલણ વિશે વધુ એકવાર ચર્ચા થઈ અને ત્યારબાદ લોકસભાના 120 સભ્યોએ ઓમ બિરલા સામે પક્ષપાતી વલણનું આળમુખી અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. નવાઈની વાત એ છે કે સ્વયં વિપક્ષી નેતા રાહુલ ગાંધીનું નામ આ દરખાસ્ત રજૂ કરનારા સભ્યોની યાદીમાં નથી. લોકસભા સ્પીકર સામે આવો પ્રસ્તાવ આવ્યો હોય એવો 20-એક વર્ષમાં આ પહેલો કિસ્સો છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે રાજ્યસભાના તત્કાલીન વડા જગદીપ ધાનકર સામે પણ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. એમના સામે પણ ભેદભાવ ભર્યા વર્તનનો જ આક્ષેપ વિપક્ષી સભ્યોએ મૂક્યો હતો. જોકે એના થોડા વખત બાદ સંદિગ્ધ રીતે ધાનકરે તબિયતનું કારણ આગળ ધરી હોદ્દો છોડી દીધો હતો. લોકસભાના સ્પીકર સામે અવિશ્વાસની દરખાસ્ત મંજૂર કરવા એની તરફેણમાં વર્તમાન સંખ્યાબળના અડધા એટલે કે 172 સભ્યોનો મત હોવો જરૂરી છે. ભાજપ અને એના સાથી પક્ષો લોકસભામાં બહુમતી ધરાવે છે એટલે આ પ્રસ્તાવ પસાર થાય એવી શક્યતા નથી. દરમિયાન લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ જાહેર કર્યું છે કે એમની સામેનો પ્રસ્તાવ ચર્ચા માટે આવે ત્યાં સુધી પોતે ગૃહનું અધ્યક્ષપદ નહીં સંભાળે. વર્ષ 2020માં લડાખ સરહદે ગલવાન વિસ્તારમાં ભારત અને ચીન વચ્ચે જામેલા સંઘર્ષના દિવસોમાં મોદી સરકારના અભિગમની ટીકા કરતા ભૂતપૂર્વ સરસેનાપતિ મનોજ નરવણેના પુસ્તકનો વિવાદ વધુ ગરમાયો છે. ગયા સપ્તાહે લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ એક મેગેઝિનમાં પ્રગટ થયેલા આ પુસ્તકના અમુક અંશનું પઠન કરવા પ્રયાસ કર્યો હતો. જોકે સ્પીકર ઓમ બિરલાએ એમને એ મુદ્દે બોલવા દીધા નહોતા. એ મેગેઝિનના પાના પછી કોંગ્રેસે કેટલાક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂક્યા હતા જેમાં જનરલ નરવણેને ટાંકીને કહેવાયું હતું કે ગલવાન મોરચે ભારત અને ચીન સેના વચ્ચેનું ઘર્ષણ જામ્યું. એ દિવસોમાં એક તબક્કે ચીનની રણગાડીઓ એટલે કે ટેન્ક સરહદની એકદમ નજીક આવી ગઈ હતી અને એ વખતે કેન્દ્ર સરકાર તરફથી ભારતીય સેનાને કોઈ સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો નહોતો. જનરલ નરવણેએ પુસ્તકમાં લખ્યું છે કે એમણે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવલનો 1 કરતાં વધુ વખત સંપર્ક કર્યો હતો. એમના માનવા પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ લડાખ સરહદની આ કટોકટી પરિસ્થિતિથી વાકેફ કરવામાં આવ્યા હતા, પરંતુ કેન્દ્રીય નેતાગીરીએ કોઈ નિર્ણય લીધો નહોતો. અને જનરલ નરવણેને એટલું જ કહેવામાં આવ્યું હતું કે જો ઉચિત સમજો વો કરો. જનરલ નરવણે એનો એવો અર્થ અભિપ્રેત કર્યો હતો કે કેન્દ્ર સરકારે એની જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખ્યા છે. આ પુસ્તકના પ્રકાશક પેંગ્વિન પબ્લિકેશને હવે રહીને એવી સ્પષ્ટતા કરી છે કે જનરલ નરવણેનું પુસ્તક હજી અપ્રકાશિત છે અને એના કોઈ અંશ લીક થયા હોય તો એ સંપૂર્ણપણે ગેરકાનૂની છે. નરવણે પોતે પણ મંગળવારે આ જ ખુલાસો આપ્યો. સવાલ એ છે કે એમના પુસ્તકના જે અંશ એક સાપ્તાહિકમાં પ્રગટ થયા છે એ કઈ રીતે શક્ય બન્યું અને સાપ્તાહિક પાસે એ પુસ્તક અથવા તો એક પ્રકરણની સોફ્ટ કોપી પહોંચી કોના દ્વારા. આ વિવાદ પણ એક અઠવાડિયાથી ચાલે છે. તો આટલા દિવસ જનરલ નરવણે અને પેંગ્વિન પબ્લિકેશન તરફથી કોઈ નિવેદન બહાર પાડવામાં કેમ નહોતું આવ્યું? મંગળવારે રાહુલ ગાંધીએ ફરી એકવાર સંસદ ભવન બહાર આ મુદ્દો ઉકેલતા કહ્યું હતું કે જનરલ નરવણે અથવા તો પેંગ્વિન પબ્લિકેશન એમએમાંથી એક ખોટું બોલી રહ્યા છે. સમાચાર બુલેટિનમાં હવે વાત રશિયામાં ભારતીય વિદ્યાર્થીઓ પર વધી રહેલા હુમલા વિશે. અમેરિકા અને કેનેડામાં હમણાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલાના કિસ્સા વધી રહ્યા હોવાનું સંભળાય છે. આવા કેટલાક કિસ્સા અહીં છાપે પણ ચડે છે. જોકે આ બંને કે બીજા કોઈ દેશ કરતાં પણ ભારતીય વિદ્યાર્થીઓએ વધુ સહન કરવાનું આવતું હોય તો એ દેશ છે રશિયા. આશ્ચર્ય થાય એવી આ વાત છે, પરંતુ આ હકીકત છે. અને હે હકીકત કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલયના અધિકૃત આંકને આધારે બહાર આવી છે. અમેરિકા અને યુરોપના દેશોમાં ભણવાનું બહુ મોંઘું થયા પછી ઘણા ભારતીય વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે રશિયા જાય છે. એ સામે રશિયામાં ભારતીય વિદ્યાર્થીઓની હેરાનગતિની, એમની સાથેના વંશીય ભેદભાવની અને કોઈને કોઈ પ્રકારે શોષણની ફરિયાદ પણ હમણાં બહુ વધી છે. જુદા જુદા દેશમાં ભણવા ગયેલા ભારતીય વિદ્યાર્થીઓએ એ દેશમાં એમને આવી કોઈ મુશ્કેલી નડી હોય અને એમણે ત્યાંના ભારતીય રાજદૂતાવાસનો સંપર્ક કર્યો હોય એવા 350 કિસ્સા ગયા વર્ષ દરમિયાન નોંધાયા હતા. અને વિદેશ મંત્રાલયના એક પ્રવક્તાએ આપેલી માહિતી પ્રમાણે આ 350માંથી 201 ફરિયાદ તો માત્ર રશિયા ગયેલા વિદ્યાર્થીઓની જ હતી, એટલે કે અડધા ઉપરાંત પણ વધારે. હજી હમણાં જ રશિયન પાટનગર મોસ્કોમાં ભારતના 4 વિદ્યાર્થીઓ પર ચાકુથી હુમલો કરવામાં આવ્યો હતો અને એમના લોહીથી હુમલાખોરે દિવાલ પર નાઝી પ્રતીક તરીકે સ્વસ્તિક દોર્યો હતો. એક અખબારી અહેવાલમાં જણાવ્યા પ્રમાણે રશિયાની કેટલીક યુનિવર્સિટી ભારત સહિતના વિદેશી વિદ્યાર્થીઓ પાસેથી વધુ રકમ પડાવવા, અભ્યાસના છેલ્લા વર્ષમાં એમને કાઢી મૂકવાની ધમકી આપે છે. રશિયાની અમુક યુનિવર્સિટી કે કોલેજ ત્યાંની સરકારે આપેલી મર્યાદાથી વધુ વિદ્યાર્થીઓને એડમિશન આપે છે, પરંતુ અધવચ્ચેથી એમને સરકારી નિયમ દેખાડી કાઢી મૂકે છે. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વધુ હેરાનગતિ થવાના ડરે ઘણા વિદ્યાર્થીઓ એમની સતામણી કે ભેદભાવની ફરિયાદ કરતા નથી. રશિયામાં નોકરી કરવા ગયેલા કેટલાક ભારતીય યુવાનોને બળજબરીથી યુક્રેન સરહદે લડવા મોકલવામાં આવ્યા હોવાના કિસ્સા પણ બન્યા છે અને એમાં ઓછામાં ઓછા 4 ભારતીય યુવાનો મૃત્યુ પણ પામ્યા છે. આને વિધિની વક્રતા જ કહી શકાય. અમદાવાદના 3 પોલીસ કોન્સ્ટેબલ્સ પર 20-20 રૂપિયાની લાંચ લેવાનો કેસ થયો. કેસ નોંધાયાના 8 વર્ષે નીચલી અદાલતે એમને 4 વર્ષની સજા ફરમાવી. એ સામે એમણે અપીલ કરી. 22 વર્ષે હમણાં એ અપીલ પર ગુજરાતની વડી અદાલતનો ચુકાદો આવ્યો. હાઈકોર્ટે એ ત્રણેયને નિર્દોષ જાહેર કર્યા અને આ ચુકાદાના બીજે જ દિવસે એમાંથી એક કોન્સ્ટેબલનું ઊંઘમાં જ મોત થયું. 30 વર્ષે પોતાની સામેનું આળ ઉતર્યું, પરંતુ નિર્દોષતાનું પ્રમાણપત્ર જાણે મોત પણ સાથે લઈને આવ્યું. આ વાત છે બાબુભાઈ પ્રજાપતિ નામના એક કોન્સ્ટેબલની. 1996માં એ અમદાવાદમાં ફરજ બજાવતા હતા ત્યારે એમના સહિત કુલ 3 કોન્સ્ટેબલ સામે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા 20-20 રૂપિયાની લાંચ લેવાની ફરિયાદ થઈ હતી. અમદાવાદની સેશન્સ કોર્ટે 2004માં એમને અપરાધી જાહેર કરી 4-4 વર્ષની સજા ફરમાવી. આ ચુકાદાને પગલે બાબુભાઈ અને ઓર 2 કોન્સ્ટેબલને પોલીસ દળમાંથી પણ બરતરફ કરવામાં આવ્યા. સેશન્સ કોર્ટના ફેસલા સામે ત્રણેય વડી અદાલતમાં અપીલ કરી, જેનો નિવેડો છેક 22 વર્ષે હમણાં આવ્યો. આ મહિનાની શરૂઆતમાં વડી અદાલતે આરોપીઓ સામેની તપાસ અધકચરી હોવાનું કહ્યું હતું. વડી અદાલતના મતે ફરિયાદી પક્ષે સાક્ષીઓની જુબાની લેવામાં પણ નિષ્કાળજી દાખવી હતી. છેવટે અદાલતે ત્રણેય આરોપીને નિર્દોષ ઘોષિત કર્યા હતા. એ રાત્રે પોતાના સંબંધીના ઘરે રહેવા ગયેલા બાબુભાઈ ઊંઘમાં જ મૃત્યુ પામ્યા. એમના વકીલે કહ્યું હતું કે અદાલતના ચુકાદા બાદ એમણે બાબુભાઈને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા ત્યારથી પગારની રકમ ચૂકવવા માટે પોલીસ વિભાગ સામે અરજી કરવા સમજાવ્યા હતા, પરંતુ બાબુભાઈએ એ માટે ઇનકાર કર્યો હતો. એમના માટે કદાચ નિર્દોષતાનું સર્ટિફિકેટ જ પૂરતું હતું.
લાઇક શેર કોમેન્ટ કરો. SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.